ओम पानन नंबर 77 गाथा नंबर
પેજ નંબર 77 ગાથા નંબર 89 આત્મા ગુરુ શિષ્યાદી પણ નથી. આત્મા ગુરુ નહીં, શિષ્ય નહીં, નહીં સેવક નહીં શેઠ, શૂર નહીં કાયર નહીં, નહીં કનિષ્ઠ નહીં શ્રેષ્ઠ. આત્મા ગુરુ નથી, શિષ્ય નથી, સ્વામી નથી, સેવક નથી, સુરવીર નથી, કાયર નથી, ઉત્તમ કુળવાળો નથી અને નીચ કુળવાળો નથી. વ્યવહાર નહીંથી ગુરુ શિષ્યાદિ સંબંધને જીવના કહેવામાં આવે છે, પણ શુદ્ધ નહીં આ સંબંધોને આત્માથી ભિન્ન પ્રતિપાદન કરે છે. સ્વશુદ્ધાત્માના અનુભવથી રહિત એવો બહિરાત્મા જ આ ભાવોને આત્મામાં આરોપિત કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવ તો એક શુદ્ધાત્મા સિવાય સમસ્ત ભાવોને પર માને છે. ગુરુ શિષ્યની વાત કરી છે એટલે આત્મા ગુરુ નથી, શિષ્ય નથી, સેવક નથી, શેઠ નથી, કંઈ પણ નથી. આત્મા કોણ છે? ઉચ્ચ કુળવાળો નથી, નીચ કુળવાળો નથી, કોઈ નથી આત્મા. પણ વ્યવહારિક નહીંની દ્રષ્ટિએ આત્માને જે આ સંબંધ છે તે કહેવામાં આવ્યો છે. અને શુદ્ધ નિશ્ચય નહીંથી આ સંબંધો આત્માથી જુદા જ છે. અને સ્વશુદ્ધાત્મા અનુભવથી રહીત એવો આ બહિરાત્મા જ આ ભાવોને આરોપિત કરે છે. એટલે બહિરાત્મા જે છે તે જ આ બધા ભાવોને આરોપિત કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવ તો ખાલી શુદ્ધાત્મા સિવાય બીજા બધા ભાવોને પણ માને છે.
આત્મા મનુષ્ય નથી, દેવ નથી, આત્મા તિર્યંચ પશુ નથી, આત્મા કદી નારકી પણ નથી. અર્થાત આત્મા કોઈ પ્રકારે પરરૂપ થતો નથી, પણ જ્ઞાન સ્વરૂપ જ રહે છે એમ યોગીઓ જાણે છે. શુભાશુભ કર્મોદયથી ઉત્પન્ન થયેલા મનુષ્ય આદિ વિભાવ પર્યાયોને અજ્ઞાની જીવ આત્મસ્વરૂપ માને છે અને અજ્ઞાન રહિત સમ્યક દ્રષ્ટિ આત્માને આત્મારૂપે માની પર પર્યાયોમાં આત્મભાવ કરતા નથી. મનુષ્ય આદિ સર્વ પર્યાયોને આત્માથી ભિન્ન માને છે. મનુષ્ય અને દેવ એ પણ પર્યાય જ છે જીવની, એ આત્મારૂપ નથી. તિરેંચ પણ આત્મા નથી અને નારકી પણ નથી. એટલે કહેવા માગે છે કે આત્મા કોઈ સ્વરૂપે પરરૂપ થતો નથી, એ પોતાના નિજ સ્વભાવમાં જ રહે છે અને જ્ઞાન સ્વરૂપ જ છે. આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે એમ યોગીઓ કહે છે, જાણે છે. જે અજ્ઞાની જીવ છે એ મનુષ્ય આદિ જે વિભાવ પર્યાયો છે એને આત્મ સ્વરૂપ માને છે, પણ આ બધા શુભ અશુભ કર્મોથી ઉત્પન્ન થયેલા છે. વિભાવ ભાવથી આ બધા મનુષ્ય, તિર્યંચ, દેવ આદિ જીવો, આ બધા અજ્ઞાની જીવો છે, એ બધા આત્મ સ્વરૂપ પર્યાયોને આત્મ સ્વરૂપ માને છે. પરંતુ જે જ્ઞાની આત્મા છે, અને અજ્ઞાન રહિત સમ્યક દ્રષ્ટિ આત્માને, અને એ લોકો અજ્ઞાન રહિત એટલે જેને જ્ઞાન છે એવા સમ્યક દ્રષ્ટિ આત્મા, આત્મારૂપ આત્માને આત્મારૂપે જ માને છે. અને પરપર્યાયોમાં એટલે મનુષ્ય તિર્યં અથવા તો જીવથી જે પર છે એમાં આત્મભાવ કરતા નથી, અને મનુષ્ય આદિ સર્વ પર્યાયોને આત્માથી ભિન્ન માને છે.
આત્મા પંડિત મૂર્ખ નહીં, નહીં ઈશ્વર, નહીં રંક, તરુણ વૃદ્ધ કે બાલ નહીં, એ પર કર્મ કલંક. ચૈતન્ય સ્વરૂપ આત્મા પંડિત નથી, મૂર્ખ નથી, સમર્થ નથી, દરિદ્ર નથી, યુવાન નથી, વૃદ્ધ નથી અને બાળક પણ નથી. આ બધી અવસ્થાઓ કર્મજનિત છે એટલે કર્મથી ઉત્પન્ન થયેલ છે, વિભાવ પર્યાય છે. જોકે આ શરીરના સંબંધને લીધે આ અવસ્થાઓ વ્યવહાર નયથી જીવની કહેવાય છે, તો પણ શુદ્ધ નિશ્ચય નયની દ્રષ્ટિમાં આ વિભાવ અવસ્થાઓ આત્મામાં નથી, આત્માથી ભિન્ન છે. માટે જ્ઞાની આ અવસ્થાઓમાં આસક્તિ કરતા નથી, પણ જ્ઞાન દર્શન સ્વરૂપ પોતાના પોતામાં જ લીન રહે છે. આગળના શ્લોકની જ વાત આગળ ચલાવે છે કે આત્મા તો આત્મા છે, ચૈતન્ય સ્વરૂપ છે, એને આ કોઈ પણ વિશેષણ લાગતા નથી. એટલે આ જે બધી દશા છે, પંડિત મૂર્ખ, સમર્થ, દારિદ્ર, યુવાન, એ બધી વિભાવ પર્યાય છે, એ વિભાવ દશા છે અને કર્મથી ઉત્પન્ન થઈ છે. પછી કે વ્યવહાર નહીંથી આ બધી અવસ્થા છે, પણ શુદ્ધ નિશ્ચય નહીંથી આ વિભાવ અવસ્થાઓ આત્મામાં નથી, એટલે આત્માથી આ બધું ભિન્ન છે. એટલે જ્ઞાની જ્યારે જ્ઞાની હોય તે આ બધી પર્યાય અવસ્થાઓમાં આસક્તિ કરતા નથી અને જ્ઞાન દર્શન સ્વરૂપ પોતાનામાં જ લીન રહે છે.
પુણ્ય, પાપ, તન, કાળ, નભ, ધર્માધર્મ સહિત એક એકે નહીં આત્મા, ચેતન ભાવ રહિત આત્મા ચૈતન્ય સ્વભાવને તજીને કદી પણ પુણ્ય એટલે શુભ કર્મ, પાપ એટલે અશુભ કર્મ, કાલદ્રવ્ય, આકાશ, ધર્મ, અધર્મ તથા શરીરરૂપ થતો નથી. વ્યવહાર નહીંથી ઉપરોક્ત ભાવો આત્માના મનાય છે, પણ શુદ્ધ નિશ્ચય નહીંથી આ ભાવો આત્માથી જુદા છે. મિથ્યાત્વમાં પરિણમેલો અજ્ઞાની આત્મા પરભાવોને આત્માના માને છે. સમ્યક દ્રષ્ટિ સ્વાત્મામાં સ્થિત થઈને પરને જાણે છે.
આત્મા પુણ્ય પાપ દીરૂપ નથી તો કેવો છે? શ્રી ગુરુ સમાધાન કરે છે. આત્મા સંયમશીલ તપ, આત્મા દર્શન જ્ઞાન, આત્મા શાશ્વત મોક્ષપદ જો કરી આત્મપીછાણ. આત્મા સંયમ છે, આત્મા શીલ છે, આત્મા તપ છે, આત્મા જ્ઞાન અને દર્શનરૂપ છે, અને પોતાને અનુભવતો આત્મા અવિનાશી શાશ્વત સુખરૂપ મોક્ષપદરૂપ છે. પાંચ ઇન્દ્રિય ને મનને રોકવું તથા છક્કા એના જીવોની દયા પાડી તે બાહ્ય સંયમ છે, અને સ્વશુદ્ધાત્મામાં સ્થિર થવાથી આત્મસ્થિરતારૂપ અંતરંગ સંયમ થાય છે. તે અંતરંગ સંયમરૂપ આત્મા છે. કામ ક્રોધાદિ આદિના ત્યાગથી વ્રતોની રક્ષા કરી તે વ્યવહારશીલ છે અને અંતરંગમાં અને પોતાના શુદ્ધાત્માનો નિર્મળ અનુભવ કરો તે નિશ્ચયથી અંતરંગશીલ છે. એ અંતરંગશીલ આત્મા છે. અનશન આદિ 12 પ્રકારના બાહ્ય તપ કહેવાય છે અને અંતરંગમાં સમસ્ત પરદ્રવ્યોની ઈચ્છાનો નિરુદ્ધ કરીને આત્મસ્વભાવમાં રહેવું તે અભ્યંતર તપ છે તથા તેની સમસ્ત વિભાવ ભાવ જીતાય છે. તે તપરૂપ આત્મા જ છે. નિજ શુદ્ધાત્મા સ્વરૂપ જે ઉપાદેય છે એવી જે રુચિ તે સમ્યક્ત્વ છે તે પણ આત્મા છે. વિતરાગ સ્વસ્વંદન જ્ઞાનરૂપ સમ્યક્ન જ્ઞાન પણ આત્મા છે. કારણ કે આત્મા વિના સમ્યક્ન જ્ઞાન અન્ય પદાર્થોમાં હોતું નથી. આમ નિજ શુદ્ધ પરમાત્મા સ્વભાવમાં પરમ સમરસી ભાવે પરિણમવાથી આત્મા જ મોક્ષ માર્ગ છે અને ઉપાદેયરૂપ છે. અતિન્દ્ર સુખનો સાધક હોવાથી જ આત્મા ઉપાદેય છે.
બાહ્ય અને અંતરના બધા ભેદ બતાવ્યા છે. કેમ કે 5 ઇન્દ્રિયો જે 12 અંબેતર ને 12 તપનો બધું બતાવ્યું.
એમાં પહેલા નાસ્તિથી આત્મા નથી, ક્યાં નથી, દેહની વાત કરી, રંગરૂપની કરી, વર્ણની કરી, જાતિની કરી, અનેક રીતે કરી. પછી અહીંયા આજે જે કહ્યું થોડા સૂક્ષ્મતામાં જઈને એ ગુરુ શિષ્ય, તો કે એ પણ આત્મા નથી, સંબંધ છે, સંયોગ છે. પછી આ ચાર ગતિમાં મનુષ્ય, દેવ, તો કે એ પણ પર્યાય છે, આત્મા શુદ્ધ સ્વરૂપે નથી, ભિન્ન છે. પછી આગળ વધીને કહ્યું પંડિત નથી, મૂર્ખ નથી, યુવાન નથી, વૃદ્ધ નથી. આ બધી પર્યાય, બધી પર્યાયો એક એકનો વિચાર કર્યો. છેલ્લે ત્યાં પણ કહી દીધું છેલ્લે કે પુણ્ય પાપ તન કાળ નભ ધર્મ અધર્મ સહિત એક એકે નહીં આત્મા ચેતન ભાવ રહિત. અહીંયાથી બધાનો નકાર કરી દીધો. ક્યાંય આત્મતત્વ અહીંયા નથી, અહીંયા નથી કરતા નાસ્તિથી બધા જેટલા સંયોગ સંબંધ છે આપણા એ બધા ઉપર લક્ષ્ય કરાવી એને કહી દીધું કે અહીંયા ક્યાંય આત્મા નથી, આત્મા એનાથી પર ભિન્નો એવું એક સ્વતંત્ર દ્રવ્ય એ છે એવો થાય. હવે જ્યારે આટલી વાત કર્યા પછી છે જમલા આત્મસ્થિતિમાં શિષ્યને પ્રશ્ન થયો માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય, તો હવે આ તમે બધામાં ના પાડી તો હવે છે જ નહીં એમ કહેવામાં શું વાંધો છે. હવે છેલ્લી ગાથામાં એ વાતને કરી છે તો કેવો છે. હા, એ સરસ વાત કરી. આત્મા સંયમ, શીલ, તપ, જ્ઞાન, દર્શન, આ સ્વરૂપ બધું આત્માનું, તો કે એક પ્રકારે આત્મા છે. હવે અસ્થિથી સમજાવવો છે કે આત્મા આવો છે, આ આત્મા છે, બાકી જેટલા તારા બીજા એ સિવાયના છે, પર એ એક પણ આત્મા નથી. પણ કોઈ પ્રકારે સંયોગ સંબંધ છે એટલે કોઈ એની પર્યાય અવસ્થા જોવા મળે છે, પણ એનું શુદ્ધ સ્વરૂપ એનાથી ભિન્ન છે. એટલે 5 ઇન્દ્રિય અને મનને રોકવું, છકાઈના જીવોની દયા પાડવી, તે બાહ્ય સંયમ અને શુદ્ધ સ્વશુદ્ધ આત્મામાં સ્થિર થવાથી આત્મસ્થિરતારૂપ અંતરંગ સંયમ થાય છે. તે અંતરંગ સંયમરૂપ આત્મા છે. અંતરંગ સંયમરૂપ જે આ ગાથામાં જે કીધા ને સંયમશીલ તપ, એની સમજણ આપે છે કે આ પ્રકારે સંયમરૂપ કઈ રીતે કીધો, તો કે અંતરંગ સંયમરૂપ આત્મા છે. પછી કામ ક્રોધાદિ ત્યાગથી વ્રતોની રક્ષા કરવી તે વ્યવહારશીલ છે અને અંતરંગમાં પોતાના શુદ્ધાત્માનો નિર્મળ અનુભવ કરવો તે નિશ્ચયથી અંતરંગશીલ છે. આ હોય અંતરંગ સ્વરૂપ, એ પોતાના સ્વરૂપની અંદરમાં ત્યારે, તો કે એ અંતરંગ એનું શીલ એ સ્વરૂપ કહ્યું, તે અંતરંગશીલ આત્મા છે. પછી અંશન આદિ 12 પ્રકારના બાહ્ય તપ અને અંતરંગમાં સમસ્ત પરપદાર્થ પરદ્રવ્યોની ઈચ્છાનો નિરોધ કરીને આત્મ સ્વરૂપમાં રહેવું તે અભ્યંતર તપ. તપ અનેક પ્રકારના, પણ એમાં મુખ્યતા કરી અહીંયા કે તપ તમે કોને કહો છો, તો કે આત્મા પોતાના સ્વરૂપમાં રહેવાનો જે પુરુષાર્થ કરે છે એ તપનો પુરુષાર્થ છે. તથા તેથી સમસ્ત વિભાવ ભાવ જીતાય છે તે તપરૂપ આત્મા છે. નિજ શુદ્ધાત્મ સ્વરૂપ એ જ ઉપાદેય છે. ઉપાદેય માત્ર શું, તો કે પોતાનું સ્વરૂપ. કૃપાળદેવ કહે ને આત્મા જેવો બીજો કોઈ દેવ નથી, હવે અહીંયા લક્ષાવે, અહીંયા પણ લક્ષાવે, વાત તો સાચી છે. દરેક જગ્યાએ નકાર કર્યા પછી કીધું કે આત્મા છે તો ક્યાં છે, તો કે તારું શુદ્ધાત્મા સ્વરૂપ એ જ આત્મા, બીજી કોઈ વાત છોડી દે, નિજ શુદ્ધાત્મા સ્વરૂપ એ જ ઉપાદેય છે, એવી જે રૂચિ તે સમ્યકત્વ છે તે પણ આત્મા છે. એટલે આ સંકિત રૂપ આત્મા કહ્યો. એ વિતરાગ સ્વસંવેદન જ્ઞાનરૂપ સમ્યક જ્ઞાન પણ આત્મા છે, કારણ કે આત્મા વિના સમ્યક જ્ઞાન અન્ય પદાર્થોમાં હોતું નથી. આત્મા સિવાય ક્યાંય સમ્યક જ્ઞાન નથી, જ્ઞાન આત્માને થાય છે, કારણ કે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, પછી એની ભિન્ન ભિન્ન અવસ્થા છે. સમ્યક જ્ઞાનની અવસ્થા છે, કેવળ જ્ઞાનની ભૂમિકા છે, સિદ્ધ પરમાત્માની જે અવસ્થા છે એ બધી અવસ્થા ભિન્ન ભિન્ન પણ છે આત્માની. આમ જ નિજ શુદ્ધ પરમાત્મા સ્વભાવમાં પરમ સમરસી ભાવે પરિણમવાથી આત્મા જ મોક્ષ માર્ગ છે, અને ઉપાદેય અતિન્દ્ર સુખનો સાધક હોવાથી આત્મા જ ઉપાદેય છે. તું છો મોક્ષ સ્વરૂપ, આત્મા પોતે જ મોક્ષ સ્વરૂપ છે. એ પ્રકારે અહીંયા આપણે આટલી વિચારણા રાખશું. કંઈ પ્રશ્નો હોય તો આપણે વિશેષભાઈથી સમજાવશું.
શેની વિચારણા ચાલે છે એમાં, કયા મુદ્દાની? ભેદ જ્ઞાન. એ ભેદ જ્ઞાનની ગાથાઓ આગળ વધે છે. ગઈકાલે જે થઈ હતી એમાં આગળ વધે છે. એટલે આજે 89, 90, 91 અને 92 આ ભેદ જ્ઞાનની ગાથાઓ છે, અને પછી સમ્યક જ્ઞાનની ગાથાથી હવે ત્રણોથી શરૂ થશે. ભેદ જ્ઞાનની ગાથામાં આગળ ભેદ જ્ઞાન સેના વચ્ચે કરવાનું છે? સ્વ અને પર વચ્ચે. ભેદ જ્ઞાનનું જેને કહીએ વસ્તુ શું, ભેદ જ્ઞાનની સેમાં ભેદ જ્ઞાન કરવાનું? ભેદ જ્ઞાન તો અનેકમાં થાય, પણ અહીંયા સ્વ અને ભેદ જ્ઞાન કહેતા તો જળ ચેતન વચ્ચેનો ભેદ થાય, જળ જળની વચ્ચેનો ભેદ થાય, પદાર્થ પદાર્થની વચ્ચેનો ભેદ થાય. આ બધા ભેદ જ્યાં બે વસ્તુ સાથે હોય અને એને જુદી જીતે ઓળખવાની જે પ્રક્રિયા, જે યુક્તિ, જે સમજણ, એને ભેદ જ્ઞાન કહેવાય. અહીંયા કયા ભેદ જ્ઞાનની અપેક્ષા છે? કે આ મકાન છે ને આ ઝૂંપડી છે, આ રસ્તો છે ને આ નદી છે, એવા ભેદ જ્ઞાનની વાત અહીંયા નથી. કે ભાઈ આ સાડી છે ને આ ધોતિયું છે, એવા ભેદ જ્ઞાનની વાત અહીંયા નથી. કયા ભેદ જ્ઞાનની વાત ચાલે છે? સ્વ અને પર. અને એ સ્વમાં પણ સ્વની અંદરનો ભેદ, સ્વ તત્વથી જે શુદ્ધ છે એ સ્વ પર્યાયથી જે ભિન્ન છે એને ઓળખવું છે. એટલે સ્વના જ બે ભેદ કર્યા છે, એક સ્વભાવ પર્યાય અને એક વિભાવ. એ ભેદ જ્ઞાન ચાલે છે. વાત બેસે છે? અજ્ઞાનની પરિણતિ થઈ, પણ હવે આપણે એને કદાચ સીધું સમજવું. વિભાવ પર્યાય, બીજું જ્ઞાન જે હોય તે. વિભાવ પર્યાય જીવની, એક જ જીવની વાત ચાલે છે, એક જ સ્વની ચાલે છે, પણ સ્વની બે પર્યાય છે. એક છે એને વિભાવ પર્યાય કહે છે, અને બીજી એ શુદ્ધ સ્વરૂપ છે. હવે આ બધે પર્યાયો જે અત્યાર સુધી કહ્યું કે આ આપણે આગળની ગાથામાં જે જોયું કે ભાઈ આ કોઈ પણ પ્રકારનો ગોરો શ્યામ વર્ણથી પછી બ્રાહ્મણ ક્ષત્રિય જાતિથી પુરુષ સ્ત્રી નપુંસક એ જાતિથી શ્વેતાંબર દિગંબર એ મત માન્યતાથી આ બધી સ્વની પર્યાય છે, આત્માની જ પર્યાય છે. એટલે કહ્યું કે વ્યવહાર નહીં થી એ જીવના છે. વ્યવહાર નહીં થી એટલે દિગંબર હું જ છું, શ્વેતાંબર હું જ છું, પુરુષ હું છું, એ વ્યવહાર નહીં થી છે તારો. અને વ્યવહાર નહીં એ વિભાવ પર્યાયનું કારણ છે. પણ જો એ વિભાવ પર્યાય ન હોય તો તું શુદ્ધ આત્મામાં પુરુષ સ્ત્રી જાતિ કોઈ પણ પ્રકારના ભેદ મૂકી શકાય એમ નથી. તો ભેદ જ્ઞાનમાં પણ ભેદ સમજવો પડે, નહીં તો ભેદ જ્ઞાનની અંદર લોઢું ને લાકડાના ભેદની આ વાત ચાલતી નથી, મણિકંચનની વાત ચાલતી નથી. એ બધી તો બધા સ્થૂળ અપેક્ષાએ ભેદ છે, એક જ તત્વના પર્યાય ભેદની વાત ચાલે છે. વાતની સૂક્ષ્મતા ન પકડાય તો એનું નિરૂપણ અને એનું વિવરણ ગમે ત્યાં ચાલ્યું જાય, પછી આપણે શું વિષય લઈને નીકળ્યા હતા ને ક્યાં પહોંચ્યા આપણને જ ખબર નથી. હા, એટલે બધી જીવની જ છે પર્યાય, એટલે વ્યવહાર નહીં ની પર્યાય છે. કોઈની પુરુષની પર્યાય છે તો એ જીવની જ છે, પણ વ્યવહાર નહીં ની પર્યાય છે, કર્મજનિત છે. વિભાવ એટલે જ કર્મજનિત. આ બધી જ પર્યાય તો કર્મજનિત પર્યાય અને સ્વભાવજનિત પર્યાય. ભેદ જ્ઞાન આનું કરવાનું છે કે એક જ તત્વ ભિન્ન ભિન્ન રૂપે દેખાય છે, ભિન્ન ભિન્ન રૂપે અનુભવાય છે, ભિન્ન ભિન્ન રૂપે ઓળખાય છે. એક જ તત્વ જીવ તત્વને છે, ક્યારેક જાતિના રૂપમાં, ક્યારેક વર્ણના રૂપમાં, ક્યારેક કોઈ પણ પ્રકારના ગુણના રૂપમાં અને ક્યારેક સંબંધના રૂપમાં. પિતા પુત્ર આ બધા સંબંધની પર્યાયો છે. એવી રીતે આજે શરૂ કરે છે કે આત્મા ગુરુ શિષ્યાદિ પણ નથી, આ પર્યાય છે. ગુરુ શિષ્ય સેવક શેઠ સુરો કાયર શ્રેષ્ઠ અને કનિષ્ઠ એટલી વાત અહીંયા મૂકી. એટલે જેટલી આચાર્યશ્રી જેટલી જેટલી જે કંઈ મૂકાય એવી ગાથાઓ થોડી થોડી મૂકે, પણ પર્યાયનો ભેદ જ્ઞાન ભેદ શેનું છે? જો કોઈ કોઈનો પિતા નથી તો કોઈ કોઈનો ગુરુ ક્યાંથી હોય? તો એ આપણી ભેદ જ્ઞાનથી જોતા હું કોઈનો શિષ્ય નથી અને કોઈ મારો શુદ્ધ નિશ્ચય નહીં. એટલે આત્માના યથાર્થ સ્વરૂપની દ્રષ્ટિએ જોતા આત્માનું કોઈ ત્રિકાળાબાધિત સ્વરૂપ ગુરુ તરીકેનું હોઈ શકે? કોઈ એનું શાશ્વત સ્વરૂપ શિષ્ય તરીકે હોઈ શકે? જેમ પિતા તરીકે હોઈ શકતું નથી, પર્યાય છે. એક જન્મમાં પિતા હોય, બીજા જન્મમાં પુત્ર હોય, ત્રીજા જન્મમાં કાંઈ સંબંધ ન હોય, અસંબંધ હોય, આ શક્ય છે કે નહીં? એમ આ ગુરુ અને શિષ્ય, સેવક અને શેઠ, આ બધી પર્યાયો એક જ જીવની છે. જો અહીંયા બીજા તત્વ સાથે અજીવ સાથેની વાત નથી મૂકી, ભેદ જ્ઞાનની સૂક્ષ્મતા સમજવા માટે પ્રયત્ન કરવો કે આ બધી મારી પોતાની જ વાત છે, જીવની જ. આ જીવ તત્વ કર્મના કારણે આજે પુરુષ છે, કર્મના કારણે આજે ગોરો છે, કર્મના કારણે આજે ઊંચ છે, કર્મના કારણે સ્વામી છે, કર્મના કર્મસ્થિતિના કારણે આજે કોઈનો ગુરુ છે અને કર્મના કારણે કોઈનો શિષ્ય છે. એનું વાસ્તવિક પદ, એનું યથાર્થ સ્વરૂપ, એનું સત સ્વરૂપ નથી. જે ત્રિકાળ એક જ રહે, બદલાય છે, પર્યાય બદલાય છે, અને એ બધી જ બદલાતી પર્યાય એ અશુદ્ધ પર્યાય છે. પર્યાયયુક્ત દ્રવ્ય છે, પર્યાયો ઉત્પન્ન થશે, પર્યાયો બદલાય, સમયે સમયે બદલાય, પણ અત્યારે જે પર્યાયમાંથી પસાર થાય છે એ કંઈ અશુદ્ધ છે. અને અશુદ્ધની અંદર આ બધા ભેદ કીધા છે. અશુદ્ધની અંદર એ આ પ્રકારના શ્વેતાંબર, દિગંબર, આ લિંગી, તે લિંગી, ગુરુ, શિષ્ય, સેવક, શેઠ, સુરો, કાયર, કનિષ્ઠ, શ્રેષ્ઠ, આ બધા પર્યાય એ જીવની માત્ર કર્મને આધારિત અને એ સમયવર્તી પર્યાય છે, ત્રિકાલવર્તી નથી. આ પર્યાય કેવી? કેમ કે કર્મજનિત પર્યાય હંમેશા કાળની સ્થિતિને આબદ્ધ હોય, એ કોઈ ત્રિકાળ વસ્તુ હોઈ શકે નહીં. એની સ્થિતિ પૂરી થાય એટલે પર્યાય પણ પૂરી થાય. તો જીવ મરે છે એ પણ એની પર્યાય બદલાય છે, મૃત્યુ એ પણ એની પર્યાય છે કે દેહની પર્યાય બદલાણી. એટલું એટલું સમજણપૂર્વકની આમાં ઘણી વાર આપણને એમ થાય કે સંકિત ક્યારે થાય? સંકિત એટલે શું હશે? સંકિત એટલે સમ્યક દ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ, પ્રત્યેક પરિસ્થિતિને વિચારવા માટે એનો વિચાર ક્યાં રોકાઈ જાય છે અને ક્યાં યથાર્થને પકડે છે. જો યથાર્થને પકડીને ચાલે તો એ સમ્યક દ્રષ્ટિ જીવ છે. પોતા તરફનો ભાવ આવી જાય કે હું આમ છું તો તરત કે મિથ્યા દ્રષ્ટિ છે. ભલે જ્ઞાન ગમે એટલું એ પોતાને માને કે મને ઘણું જ્ઞાન છે, હું સમકીતી છું, પણ તને હું પણ આમાંથી બુદ્ધિ તારી ગઈ નહીં તો તું કેવો છો? મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે તું તો સત્ય એવો શાશ્વત સનાતન એવો આત્મા છો, એને આવી એકય પર્યાય નથી. આ બધાથી રહિત હું છું એવું સમ્યક જ્ઞાન પડે પડે જાગૃત હોય એ સમકીતી આત્મા, અને ન હોય એ મિથ્યાત્મ. હવે ક્યારેક સમકીતી અને ક્યારેક મિથ્યાત્મ, કોઈ પણ જાતના સંયોગો ન હોય, કોઈ કારણ ન હોય, તો પોતે બરોબર પોતામાં સ્થિત છે, બેઠો છે, ધ્યાન કરે છે ત્યારે હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, છતાં કોઈ સામેથી બોલાવે છે ભાઈ હાજર છો, તો વિભાવમાં ગયો કે નહીં? તરત જ ગયો ને? કેટલી વાર લાગ્યું? કારણ કે એનું સમ્યકત્વ હજુ શુદ્ધ થયું. રુચિ છે પણ સિદ્ધ થયું નથી. પ્રયત્ન કદાચ કરતો હોય, પ્રયત્ન કદાચ કરતો. એટલે પેલા એ કીધું કે તારું નામ પણ જયારે ભૂલાઈ જાય, ગુરુએ કીધું શિષ્યને તારું નામ શું થયું? તો કે તે તું નથી, સાધના કર. અમે સાધના કર્યા પછી બે કલાક પછી પૂછ્યું ભાવીસી, તો યસ. તો બે કલાક એને સાધના કરી, સ્વરૂપની ન કરી, સમ્યક જ્ઞાનની ન થઈ. આ ભેદ જ્ઞાન શબ્દ પ્રયોગ જે આપણે કરીએ એ પણ જયારે સમજાય કે જે ગાથા ભેદ જ્ઞાનની ચાલે છે, તો આ ભેદ જ્ઞાન શહેરને ગામડું, સડક અને પાણી, ગટર ને રસ્તા એની નથી. આ બધું ભેદ જ્ઞાન પાછું, છતાં ઘણી વાર એમ કે અમારે ભેદ જ્ઞાનની વાત ચાલે. શું ભેદ જ્ઞાન ચાલે છે? કઈ ભૂમિકા એ ભેદ જ્ઞાનની વાતની વિચારણા ચાલે છે? બસ દિગંબર શ્વેતાંબરની ભેદ જ્ઞાનની વાત ચાલે છે, ના એને જ ચાલે. એક એક પર્યાયને સૂક્ષ્મ સ્વની જ પર્યાય, એની વ્યવહાર પર્યાય અને શુદ્ધ નિશ્ચયને. આ શુદ્ધ નિશ્ચય નહીં શું છે અને વ્યવહાર નહીં શું છે, આ જે ગૂંચાયો છે ને, કારણ કે એને વ્યવહાર નહીં શું છે એ સમજ નથી અને શુદ્ધ નિશ્ચય નહીં છે એની પણ વિચારણા ન હોવાને કારણે એ ખોટે ખોટો શબ્દની અંદર અટવાયેલો રહે. નિશ્ચય નહીં થી તો આમ છે ને, વ્યવહાર નહીં આ ને આ, મારું કર્મ જેની સ્થિતિ મારો વ્યવહાર નહીં, અને મારી શુદ્ધ સ્વભાવની સ્થિતિ મારો નિશ્ચય નહીં. હું અત્યારે મનુષ્ય છું એ વ્યવહાર નહીં, અને હું શુદ્ધ આત્મા છું મનુષ્ય નહીં, મનુષ્ય પણ તો મારી પર્યાય છે, આ નિશ્ચય નહીં. હું પિતા છું એ મારો વ્યવહાર નહીં, પણ હું કોઈનો પિતા હોઈ શકું નહીં, આત્મા છું આ મારો નિશ્ચય નહીં. હું આનો શિષ્ય છું એ મારો વ્યવહાર નહીં, અને હું કોઈનો શિષ્ય બની શકું નહીં, આત્મામાં શિષ્યત્વ એનો ગુણ નથી, એનો સ્વભાવ નથી, એનું કાયમી તત્વ નથી, તો એ નિશ્ચય નહીં. તો આત્માને નિશ્ચય નથી વિચારવો હંમેશા. ભૂલ ક્યાં થાય છે? વ્યવહાર નહીંથી જ્યારે વિચારીને હું પણ આવે છે એને અહમ કહેવાય. વ્યવહાર નહીંથી કોઈ પણ ભાવમાં, કોઈ પણ પર્યાયમાં, કોઈ પણ અવસ્થામાં હું પણ આવે છે, મારા પણ આવે છે, પોતા પણ આવે છે, તો એ એનું મિથ્યાત્વ છે. અને ત્યાં એનું હું પણ આવ્યું એટલે ખોટું કરતા પણ આવ્યું, એટલે કરતા ભાવ થયા વિના રહે ને. કેમ કે વ્યવહારની દરેક પર્યાય કંઈ ને કંઈ કરતા પણ કરાવે. એક એક અવસ્થાને આવી રીતે ખૂબ વિચારપૂર્વક પકડીએ કે જ્ઞાનીઓએ આ નય કીધા છે, એ નયની મૂળમાં શું છે. આ કોઈ ચર્ચા માટેના નથી, વાદ વિવાદ માટે નથી, આ શબ્દના ભેદ નથી, આ સમજણના ભેદ છે. અને ન સમજાય તો નિશ્ચય નહીંથી આમ છે. વ્યવ પણ સમજ તો ખરો, તું બોલસ એ વ્યવહાર નહીં છે, નિશ્ચય નહીં બોલસ ને એ પણ વ્યવહાર નહીં છે. કારણ કે ભાષા વર્ગણાનો ઉપયોગ જીવને થવો એ વ્યવહાર છે. શુદ્ધ તત્વથી તો તેને ભાષા ઉદગણનો યોગ નથી. તો આત્માને શબ્દ હોય, શબ્દ આત્મા બોલી શકે, આત્માના ગુણમાં અનંત શક્તિવાળો આત્મા બોલી શકે તો કે ના બોલે. એમ શુદ્ધ નિશ્ચય નહીંથી એ આત્મા દ્રવ્ય જે છે, આત્મદ્રવ્ય, એ દ્રવ્યની અંદરનું એનો સ્વભાવ ગુણ એટલે ત્રિકાળ જે રહે, યથાવત રહે તે સ્વભાવ, એને જાણીને પોતાના સ્વરૂપની ઓળખાણ અને એની હંમેશા ખ્યાલ રાખે કે હું આ છું. અત્યારે જે કાંઈ અવસ્થા છે એ કર્મને કારણે છે, એ કર્મ વિભાવને કારણે થયા, એ વિભાવ અજ્ઞાનને કારણે થયા, અને એ અજ્ઞાન પોતાના સ્વરૂપનું અજ્ઞાન માટે આ બધી પરિસ્થિતિ ચાલે છે. જ્યાં સુધી તે અજ્ઞાનનો અંશ ચાલુ હશે ત્યાં સુધી જીવમાં કરતાપણું, જાણે અજાણે વિભાવમાં જ કરતાપણું આવે છે, વિભાવમાં જ કરતાપણું આવે છે. વિચારો, પોતાની એક એક અવસ્થાનો વિચાર કરવો એટલા પણ ખ્યાલ આવશે કે આ દોષ ક્યાં ઉત્પન્ન થયો. તો દોષ પેલા વિચારમાં ઉત્પન્ન થયો, દ્રષ્ટિમાં ઉત્પન્ન થયો, પછી વ્યવહારમાં આવ્યો. પરમાર્થ દ્રષ્ટિ ચૂકાઈ ગઈ, વ્યવહાર દ્રષ્ટિ પ્રાધાન્ય થઈ ગઈ, દોષ આવ્યો. મને આ નહીં ચાલે, કર્તૃત્વ આવ્યું. મને આમ જોઈએ, કર્તૃત્વ આવ્યું. પણ મારા સ્વભાવથી આ આ વસ્તુ છે જ નહીં, મારે કઈ જોઈએ તે છે, ગ્રહણ ત્યાગ રહેતા જ નથી મારા સ્વભાવમાં કઈ, તો કોઈ કર્તૃત્વ આવશે. સરસ રીતે જ્યારે દ્રવ્યનો યોગ સમજવો હોય ત્યારે ઉપયોગને સ્થિર કરીને, બુદ્ધિને સ્થિર કરીને, સમજણ ઉપર શબ્દ, એના ભાવ, એનો આશય બરોબર શું કહેવા માગે છે એ પ્રકારે, અને આપણો વિવેક એ જાગૃત કરીએ, બધી જ વસ્તુ આપણને જે લાગે બહુ કઠિન છે એ સમજાઈ જશે. એ અત્યારે નહીં સમજાણી હોય તો શબ્દ પકડાઈ જશે, પછી એની પ્રોસેસ તો છે જ મનન ચિંતનની, અનુપ્રેક્ષાની ને નિધિધ્યાસન, એ કરવાની પ્રોસેસ કરીશું. એટલે આપણા ભાવ જે શબ્દના આશયમાં આવ્યા હતા એ સ્થિર થઈ જશે. આ સાધનાનું સ્વરૂપ છે. તત્વ પકડાઈને સ્વરૂપ ઓળખાય નહીં એવી સાધના કર્યા કરીએ કોઈ પણ ક્રિયાની, તો એ ક્રિયાની સાધના જીવને કોઈ બીજી ઉપકારી શું થાય. ઠીક છે, તે સમયે એને અશુભ કર્મ બાંધ્યા નહીં, એટલું લાભ, એટલું ધંધો ન કરતો હોય તો કમાણો તો નહીં પણ ખોટ ન કરી, એક લાભ થયો ને. તો અહીંયા આ 89મી ગાથામાં પણ જીવની જ પર્યાય વ્યવહાર નહીંથી જે છે તે પણ હું નથી, આ બધા જ ભાવોને આત્મામાં આરોપિત કરવામાં આવે છે, આરોપિત થયા છે. ગુરુપણું પણ આરોપિત, શિષ્યપણું પણ આરોપિત, સેવકપણું પણ આરોપિત, સ્વામીપણું પણ આરોપિત. આ બધા ભાવો જે છે એ આત્માના નથી, કર્મજનિત છે. સેવક તો છું જ, એનો નકાર નથી. વ્યવહાર નહીં એ અસત્ય નથી, પણ નિશ્ચય નહીં ની અપેક્ષા એ અસત છે. વ્યવહાર નહીં પણ વાસ્તવિક છે, પણ તે હું નથી, એ તત્વ નથી. એની મેળે ખપતા જ જાય છે. ખપવામાં બીજા બંધાય છે એનું કારણ કે એની સાથે એકરૂપ થાય છે, તદ્રુપ થાય છે, એકતા બુદ્ધિ કરે છે. વિભાવ પર્યાય સાથે એકતા બુદ્ધિ કરે છે, વ્યવહાર નહીં સાથે પોતાની તદ્રુપ ભાવ કરે છે, એટલે એ કરતા થઈ ગયો. અને કરતા થયો એટલે કર્મના બંધની પરંપરા ચાલુ રહી. ખપાવા જ પડે ને ખપી રહ્યા છે, કેમ કે એનો સ્વભાવ જ એવો છે કે કર્મ કોઈ સનાતન સ્થાયી સ્થિર હોઈ શકે નહીં, એ ખપી રહ્યા છે. પણ ખપવામાં એને વાંધો શું પડે છે, કોણ નડે છે? એ વિભાવમાં એટલે દાખલા તરીકે ગુરુ હોય તો ગુરુ તરીકે પોતે જોડાઈ ગયો. ગુરુ ભાવમાં પોતે જોડાયો ત્યારે એ કર્તૃત્વમાં આવ્યો, વિભાવ પર્યાયમાં આવ્યો. આટલો બોધ આપનાર શ્રીમદ રાજચંદ્ર કે છે અમે કોઈના ગુરુ. આપણને કઈ ખ્યાલ આવે છે કે આ જ્ઞાની પુરુષ કે છે એની પાછળનું રહસ્ય શું છે? એ કેટલી સ્વભાવ પર્યાયમાં છે, એ લેખમાં જ લેતા નથી. અમે આ બધાને કહીએ તો ગમે તે કહીએ, પણ અમે કોઈના ગુરુ નથી. અને કોઈના પ્રત્યે શિષ્ય છે એવું પણ અમે ક્યારે? જગત આખા તરફ આત્મદ્રષ્ટિ છે. આ પર્યાય છે, આ વિભાવ છે, આ વ્યવહાર નહીં છે. અને એ હશે તો હજુ કર્તૃત્વ ઊભું છે, રાગ દ્વેષ ઊભા છે, અજ્ઞાન ઊભું છે. અને એટલા પ્રમાણમાં મિથ્યાત્વ ખરું કે નહીં, શબ્દ આકરો લાગે. પણ તમે જ્ઞાનીને મિથ્યાત્વી કહો છો તો જ્ઞાનીને શું કહીએ અમે? જોઈ મારા પણ હું કરે તો, પણ એ શબ્દ પ્રયોગ ન વપરાય નહીં. પણ તત્વ શું કહે છે? જો આત્મા ગુરુ નથી તો ગુરુપણાનો ભાવ આવ્યો એ આત્મભાવ છે કે અન્ય ભાવ છે? તો આ બોધ બીજ પ્રાથમિક જેને નથી, આ આત્મભાવ છે ને અન્ય ભાવ છે એવી સમજ જેને નથી, એને શું કહેવું? મિથ્યાત્વ. પરમાર્થ દ્રષ્ટિ જીવનમાં આવવી જોઈએ. બધી જ પર્યાયો છે, એ પર્યાયમાંથી પસાર થવાનો છે, એ કઈ ખોટી નથી. મુક્ત થયો નથી ત્યાં સુધી આ બધી બદલાતી બદલાતી રહેવાની જ છે. એટલે ચાર ગતિ કીધી, 84 લાખ યોનિ કીધી, 5 પ્રકારની ઇન્દ્રિય કીધી. આવા દેહના પર્યાયો બધું બદલાશે, પણ જયારે અશરીરી થાય ત્યારે બધા 6 કાયના જીવોની કલ્પના ગઈ, પતી ગયો. કેમ કે તું અશરીરી છું. અરૂપી થયો ત્યારે પછી આ ગોરું કારું વર્ણો કરું બધું એક બધું નકામું થયું. કોના માટે વાત કરો તમે ભાઈ? હું અશરીરી છું તો પછી આ બ્રાહ્મણ વૈશ્ય ક્યાં આવ્યો? બધી જ વસ્તુને આ રીતે ભેદ કરવાનો છે, અને એ ભેદ પોતાની જ શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાય વચ્ચે કરવાનો છે. હિમાંશુ સર, પોતાની દ્રષ્ટિ ક્યાં મૂકવાની છે આ ગાથાઓ સમજવામાં? પોતા ઉપર જ. કે જે ભેદ અત્યારે બતાવે છે, ભેદ જ્ઞાન કરવાનું છે. હે આત્મા, તારી શુદ્ધ પર્યાયમાં તું રહે, આ તારી જ છે, તું જ છો, બધું જ સાચું છે. છતાં પણ એની સાથે એકરૂપ કરિશ્મા આ પણ છે એ ચાલી જશે, તે પણ વીતી જશે. જે પેલો મંત્ર કહે છે ને, બોલો ગુરુ આપે શિષ્યને, રાજાને આપ્યો કે ભાઈ કયો શું છે, તો મેં લખીને આપ્યું કે આ બધું તારું વૈભવ છે, પણ તું માદળીમાં બાંધ. અને પછી ઓલો થઈ ગયો રસ્તે રજડતો, પછી થયું ગુરુએ શું કીધું, જોવા તો દે. તો દુઃખના દિવસોની અંદર એ માદળીઓ ખોલીને વાંચે ચિઠ્ઠીમાં શું લખ્યું હતું, આ પણ કંઈ કાંઈ નહીં. તું ચક્રવર્તી પદ એ પણ ચાલ્યું જશે, તારું રાજપદ એ પણ ચાલુ જશે, અને અત્યારે તું ભૂખે મરસ ભિખારી છો, આ દિવસો પણ આજ્ઞા. કેમ કે કર્મજનિત અવસ્થા કાયમ રહી શકતી નથી. સિદ્ધની અવસ્થા પ્રાપ્ત થયા પછી બદલ થાય એને ગતિ આ ગતિના બંધરીએ કા ફરે ને ફરે એમાં શું હતું? સિદ્ધ થઈ ગયો તો બધી ગતિમાં જાય, બધી યોનીમાં જાય, સ્થર સ્થાવરમાં જાય, ત્રસમાં જાય, પાંચે ઇન્દ્રિયોમાં જાય, નો જાય. હવે એની પર્યાય જે જ્ઞાનની શુદ્ધ થઈ છે એ એની કાયમ પર્યાય છે. અને કોઈ અજ્ઞાની કે કાયમ હું ચક્રવર્તી રહું તોય ન, કાયમ માંદરા તરીકે રહેવું છે તોય ન રહેવાય. તું તેરિય પણ કાયમ નહીં રહી શક, તું દેવ પણ કાયમ નહીં રહી શક, કેમ કે તું અજ્ઞાન પર્યાયમાં છો, એ કર્મજનિત છે. અને કર્મજનિત કોઈ પર્યાય એની સ્થિતિ લઈને જ આવે, એ સ્થિતિ પૂરી થાય તો તારો મોક્ષ ન થાય તો પર્યાયની બદલ થાય. શરીર મળ્યું કાયમ રહે ગમે છે, બહુ ધર્મ થાય છે, ગમે એટલો ધર્મ થતો હોય તેને વાલ ન કરાય, અને વાલ કરીશ આજે આપણે મજા આવે ને કે દેહ છે તો ધર્મ થાય એમ કરીને દેહ ઉપર મોહ કરે, રાગ કરે, છતાંય એ દેહ પણ કાયમ રહી શકે. તારે જો ધર્મ કરવાનું તારી જાગૃતિ હશે આત્માની તો એ કાયમ રહેશે, એ તો તીન ઇંચમાં જાય તોય રહેશે, તોય રહેશે. પણ આવું ખોટું પોતાનું છળ કરશે, છેતરે વંચના કરે કે ના ના આપણે તો એટલા માટે દેહ ને પ્રીતિ છે, ધૂળ પ્રીતિ છે તારા દેહ સાથે, તારો આત્મભાવ જાગૃત હશે એ કાયમ રહેશે, એ સંસ્કાર કાયમ રહેશે, કર્મજનિત અવસ્થા કાયમ રહી શકતી નથી. એટલે કે દેવ મનુષ્યના આત્મા, આત્મા નહીં તેર્યંચ, આત્મા નારકી નહીં કદી જ્ઞાની યોગી લહન. આ બધા તો શુભાશુભ કર્મોથી ઉત્પન્ન થયેલી મનુષ્ય દેવ નારકી ને તેર્યંચ આદિ વિભાવ પર્યાય છે. કોઈ પણ પ્રકારે એ પર્યાય રૂપ આત્મા થતો નથી. અનંત કાળ, ઘણો અસંખ્ય કાળ એ તિર્યંચમાં રહે કે સ્થાવરમાં રહે તો પણ સ્થાવર રૂપ થતો નથી, તિર્યંચ રૂપ પણ થતો નથી. કેમ કે એ પર પર્યાય છે, અશુદ્ધ પર્યાય છે, વિભાવ પર્યાય છે, આત્માની જ્ઞાન પર્યાય નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને જ્ઞાન સ્વરૂપની પર્યાય એ જ એની પોતાની પર્યાય છે. તો કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ રહે છે એમ યોગીઓ જાણે છે. જો સમજ આ સમકીધી, પણ હું યોગી છું એમ જાણે તો જ્ઞાન સ્વરૂપ તે જ હું છું, મારા યોગ છે તો વિભાવ, મારી પર્યાય છે ત્યારે સાધનાની પર્યાય, શુભ પર્યાય છે. મુનિ છું, ત્યાગી છું, સર્વસંગ પરિત્યાગી છું. કોઈ એમ કે આપણે જેવા જૈનમાં એવા જ રહેવું જોઈએ, દિગંબરમાં આવી વાત બહુ કેરા કરે, એ પણ પર્યાય છે, એ તારી શુદ્ધ પર્યાય છે. હું દિગંબર છું એટલે આત્મ સ્વરૂપ જેવો આત્મા છે એવો જ છું, એ પણ ઘોર અજ્ઞાન છે. ત્યાં તું આવો આત્મા છો, શરીર રૂપ છો, ભલે દિગંબર હોય તો પણ શરીર રૂપ પર્યાય એ પર પર્યાય છે, એ સ્વ પર્યાય નથી. તું જ્ઞાન સ્વરૂપ છો, તું જ્ઞાન સ્વરૂપ છો, એટલે કોઈ પણ પ્રકારની લિંગ, ચિહ્ન, ગચ્છ, મત, માન્યતા, કર્મજનિત જે કંઈ અવસ્થા આવે, ઉત્કૃષ્ટ એવો સાધક, હઠયોગી જેવા યોગ કરતો, એ બધી જ તારી સાધનાની અવસ્થાની પર્યાયો છે. છે દેવ જીવની જ છે, એ જ જીવની છે, બીજા જીવની નહીં, પોતાની જ. પણ એ પોતાની જે પર્યાય છે એમાં એકરૂપ થતો, આ સંકિતનું લક્ષણ. યોગીની પર્યાયમાં પણ એકરૂપ ન થાય અને ભોગીની પર્યાયમાં પણ આ સંકિત. પ્રત્યેક સમયે એને જાગૃતિ છે કે આ મારી પર્યાય છે, મારે આવા સંયોગો આવ્યા, મારે આમ આવ્યું. એ સમયે જાણે છે કે આ મારું પર્યાય સ્વરૂપ છે, આ મારું પર સ્વરૂપ છે, આ હું નથી, માટે બીજું કંઈ કરવાનું નથી. એમાં એકરૂપ થવું, એમાં જોડાવવું, એમાં સ્વપણાની બુદ્ધિ કરવી નહીં, પોતાપણાની માન્યતા કરીને કોઈ વ્યવહાર કરવો નહીં. એ જે વ્યવહાર થાય છે એ કર્મ ઉત્પન્ન કરે છે, શુભ કે અશુભ. જે વ્યવહાર થાય તે કર્મ ઉત્પન્ન કરે, અને કર્મ ઉત્પન્ન કરે એટલે પછી બીજી અશુદ્ધ પર્યાયની પરંપરા ચાલે છે. આમ જીવ ક્યારેય મુક્ત થઈ શકતો નથી. મિથ્યા દ્રષ્ટિ જીવને મુક્તિ હોઈ શકે નહીં. જૈન દર્શન કહે છે કે જ્યારે પેલા પરમાર્થ દ્રષ્ટિ આવશે, સમ્યક દ્રષ્ટિ આવશે, સમ્યક દ્રષ્ટિપણું આવશે, પછી જ જીવની સાચો આધ્યાત્મિક પુરુષાર્થ સ્વરૂપ થાય, કે જેમાં કર્મ બંધાય નહીં પણ ખપતા જાય, બાંધેલા કર્મો વેદાતા જાય, નવા ઉત્પન્ન થાય નહીં. અને શરૂઆતની અંદર નવા ઉત્પન્ન ન થાય, થોડા થાય. પરંતુ સાધનાનું જોર એટલું બધું છે કે જે ઉત્પન્ન થયેલા કર્મો છે એને આબદ્ધ થવા દેતો નથી, અને સમયે સમયે એનું પ્રતિક્રમણ, સમયે સમયે એની આલોચના, અને સમયે સમયે એની ક્ષમાપના ચાલુ છે. આ મારું નથી એ જાગૃતિ એ પ્રતિક્રમણ છે. હું ખાઉં છું પણ ખાવાના ભાવ થાય તો એના પ્રત્યેનો એને પશ્ચાતાપ થાય, આ કેમ થયા, આ મારો તો સ્વભાવ નથી, ખાવું એક વાત જુદી છે, આ એની પ્રતિક્રમણ થયું. એટલે એથી કરીને જે કઈ થોડા ઘણા ભાવોની શિથિલતા હતી એ બંધાયેલું કર્મ શિથિલ છે, આ બધ થઈ શકતું નથી, નિર્જરી જાય. જૈન દર્શનમાં બે વાત મૂકી દીધી છે. આ અન્યત્ર જોવા ઓછું મળે છે. પૂર્ણ સિદ્ધ થયો નથી ત્યાં સુધી આ બધી અવસ્થા ચાલુ છે. ચોથા ગુણ સ્થાનક થી માંડીને 14 સુધી તો આ બધું ચાલે. વ્યવહારમાં પણ ક્યારેક આ જીવનો આત્મા બળ ઓછું પડે, બોધ બળ ઓછું પડે તો જોડાય, પણ મારે પ્રતિક્રમણ નથી કરવું, હું એમાં માનતો નથી. બહુ સારું, તું કર્મમાં મય ના કર, તારે આલોચના પ્રાયશ્ચિત એ કંઈ કરવું નથી, કંઈ વાંધો નહીં, બીજું શું થાય, તને કર્મબંધમાં જ વિશ્વાસ છે કે એનાથી જ મારો મોક્ષ થશે, તો એને કોઈ ઉપાય નથી. જૈન દર્શન બહુ સરસ વાત કરે કે એકાએક મને આજે સમ્યક દ્રષ્ટિથી હું છૂટી ગયો એટલે મારો મોક્ષ થઈ ગયો, નહીં. એ થયા પછી સમ્યક દ્રષ્ટિ પડે પડે પાપથી નિવૃત્ત થવાનો પ્રયત્ન કરે, જોડાય નહીં અને નિવૃત્ત થવાનો પ્રયત્ન ચાલે. આ બે પ્રક્રિયા ચાલે સમ્યક દ્રષ્ટિની, કે જે પર્યાય ઊભી થાય એમાં પર પર્યાયમાં પર ભાવમાં મારાપણું કરીને જોડાય નહીં, આ એક. અને પણ પોતાની પૂર્ણતા નથી, યોગની સાધનાની નથી, ચારિત્રની નથી, બોધની થઈ, એટલે એને પુરુષાર્થ શરૂ કરવો પડે. કે દર્શન મોહ ગયા પછી ચારિત્ર મોહને ટાળવા માટે આખી આત્માની સાધના શરૂ કરે, અને તે સાધનાની અંદર જોડાવાનું જે છે એમાંથી બચીને પછી જ્યાં જોડાઈ ગયો હોય ક્રમશઃ એમાંથી પોતાની આરાધના દ્વારા એમાંથી નિવૃત્ત થાય, ચિંતન કરે, મનન કરે, પ્રયાસિત કરે, આલોચના કરે, ક્ષમાપના કરે, એનાથી એ પોતાના ભાવો એની માફી માગે છે. માફી કોણ આપવા બેઠું છે, સામા જીવ તો અજ્ઞાની છે, કદાચ આપણને એમ થાય કે આની માફીમાં કે ઈનો આપે ત્યાં સુધી, પણ એ આપનાર કોણ, જ્ઞાની કે અજ્ઞાની? તો એ શું આપશે? તું તારી સમજણથી નક્કી કર કે મારો અપરાધ હું ભૂલ થઈ છે અને તમને કઈ દુઃખ થયું હોય તો હું તમારી માફી માંગુ છું, અને હોય તો ઠીક છે, ન હોય તો તું દેવગુરુની સાક્ષી એ માફી માંગી, દેવગુરુની સાક્ષી કે જે પરમાત્માને લક્ષમાં રાખીને તું આરાધના કરે છે કે પ્રભુ આપની સાક્ષી હું એ જીવની માફી માંગું છું. નહીં તો ક્યાં ચૌદરાલ લાજમાં દોડીશ, રોજે રોજ માફી માંગવા ક્યાં જવાનું? 7 લાખ પૃથ્વી કહીને 7 લાખ અપકાઈ કહીને બેઠો છું, છતાં કોઈ પણ જીવ હણ્યો હોય હણાવ્યો હોય કાણતાને પણ કોને? દેવગુરુની આ આત્મા સ્વરૂપે હું માફી માંગુ છું. આ કર્મથી મુક્ત થવા માટેનો જબરજસ્ત શાસ્ત્ર એ પણ છે. એક સમ્યક દર્શનથી પરભાવમાં જોડાવવું નહીં, અને બીજું પરભાવમાં સમ્યક દર્શન હોવા છતાં જોડાયું મંદતા હોવાને કારણે તો પણ એની સાથે છૂટવાનો પુરુષાર્થ તરત જ કરી લો, કેમ કે જો ભાવથી બંધાય છે તો ભાવથી છૂટાય. જો મારા અશુદ્ધ ભાવથી હું બંધાયો તો શુદ્ધ ભાવથી છૂટી ગયો. પ્રાર્થના એ શુદ્ધ ભાવ છે, મંત્ર જાપ એ શુદ્ધ ભાવ છે, પ્રતિક્રમણ એ શુદ્ધ ભાવ છે, ક્ષમાપના એ શુદ્ધ ભાવ છે, ભક્તિ એ શુદ્ધ ભાવ છે, તો શુદ્ધ ભાવથી તું છૂટી જા. એટલે અહીંયા આગળ વધારે છે કે આત્મા પંડિત નથી, મૂર્ખ નથી, એ ઈશ્વર પણ નથી ને રંક નથી. જબરજસ્ત શબ્દ મૂક્યો છે, નહીં ઈશ્વર નહીં રંક, વૃદ્ધ નથી, બાળક નથી, આ બધા શું છે? કર્મ કલંક. શબ્દ પ્રયોગ સરસ વાપર્યો છે, આ બધા આત્મા નિષ્કલંક છે, આ બધું કલંક છે, આત્મા ઉપર લાગેલું કલંક છે. પંડિતા એ કલંક, મૂર્ખતા એ પણ કલંક, વૃદ્ધ બાળ રંક રાય આ બધા કલંક. આત્મા તો નિષ્કલંક છે, શુદ્ધ આત્મ સ્વરૂપની અંદર વિચાર કરીએ એટલા શુદ્ધ આત્મા, એમાં કયો રાય અને કયો રંક, કયો પંડિત અને કયો મૂર્ખ? અરે શુદ્ધ આત્મતર્કમાં બધા આત્માઓ સમાન છે, આમાં તો કોઈ ભેદ કરી શકાય એવી કોઈ અવકાશ નથી, બધા જ્ઞાન સ્વરૂપી આત્મા છે. આ સિદ્ધ લોકની અંદર શું ભેદ કરવો? આ બધા આત્મા ઉપરના કલંક છે, અને કલંક કર્મથી ઉત્પન્ન થાય છે. આ કલંક કર્મથી, કલંક દોષથી ઉત્પન્ન થાય. આપણે કઈ નહોતું, જો આપણે આબરૂમાં કલંક લાગી ગયું, કલંક લાગે એટલે કંઈક દોષ થઈ ગયો, ભૂલ થઈ ગઈ, અપરાધ થયો, અને એવો અપરાધ થયો કે છીંડે ચડ્યો, ખબર નહોતી ત્યાં સુધી કંઈ કલંક લાગતું નહોતું પણ છાપે ચડ્યો તો કે આપણા પરિવાર ઉપર મોટું કલંક છે, એમ મારા આ આત્મા ઉપર કલંક છે. પંડિતપણાનો કેટલો અભિમાન આવે પછી, કલંક હોય તો. એટલી વાત સરસ મળે છે કે સમ્યક જ્ઞાન સ્વરૂપ આત્મા પછીમાં હું કેટલો જ્ઞાની, એવો એવો એને પંડિતાનું અભિમાન હોય. ઈશ્વરની રાગ નહીં, અને પુણ્ય પાપ એ પણ સૂક્ષ્મતા, મધુભાઈ કીધું છેલ્લી, એટલી સૂક્ષ્મતા કે પુણ્ય પાપ એટલે મેં જે શુભ ભાવ કર્યા એ પણ હું પર ભાવ કરું છું, એ હું નથી. અશુભથી બચવા મેં શુભ કર્યું, અથવા તો શુભના ફળની અપેક્ષાએ શુભ કર્યું, એ પણ આત્માનો સ્વભાવ પરભાવ છે, આત્માનો એ પરભાવ છે. કેટલી સૂક્ષ્મતા આપે છે. પુણ્ય પાપ તન કાળ નભ ધર્મ ધર્મ સહિત એ એકે નહીં આત્મા ચેતન ભાવ રહીત, માત્ર ને માત્ર ચેતન ભાવ એ જ એ જ મારો શુદ્ધ સ્વભાવ છે. બધાથી જુદો પડી ગયો, પાંચેય દ્રવ્યથી જુદો પડ્યો, અને પોતાના દ્રવ્યમાં અનેક પ્રકારની વિભાવ પર્યાયથી જુદો પડ્યો. પોતાનું દ્રવ્ય અને પોતાની શુદ્ધ પર્યાય એ જ પોતે,
કાંતિભાઈ, નહીં તો દ્રવ્ય પોતાનું છે તો પર્યાય પોતાની છે, પણ જે પરભાવને કારણે થયેલી અશુદ્ધ છે તે એવું નથી.
આટલી સ્થિરતા આ પ્રજ્ઞા વિના ન આવે, બુદ્ધિથી ન આવે, તર્કથી ન આવે, વિતર્કથી ન આવે, લોજિકથી ન આવે, વ્યવહારિક દાપણથી ન આવે. સ્થિરતા હોય તત્વની વિચારણાની, અને મનન ચિંતન નિધિધ્યાસન અનુપ્રેક્ષા અને ધ્યાન આ સાધના આપણા જીવનમાં ન હોય તો સ્થિરતા આવવી દુષ્કર છે. સ્થિરતા વિનાની સાધના કરીએ છીએ આપણે, ચારે બાજુ દોડાદોડ કરીએ અને સાધના અસ્થિરપણામાં રહીને પણ માળા ફેરવી નાખીએ કે ભક્તિ કરી લઈએ, આપણે માનીએ છીએ કે સાધના થઈ નથી થઈ. કારણ કે જેવો એને પુરુષાર્થ શરૂ કર્યો અપૂર્વ અવસરની ગાથામાં કે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ, જે દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી ચારિત્ર મોહ વિલોપી પ્રક્ષીણ. હવે ચારિત્ર મોહને મારે ટાળવો છે, બધી વિભાવ પર્યાયને પરભાવને એ કરવી હોય તો આત્મ સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત. પહેલું પગથિયું તારી સમજણ આવી, સંકિત થયું, સાચી સમજણ આવી, અને હવે મારે ચારિત્ર મોહ એટલે મારા વર્તનાની અંદર જે દોષ આવી જાય છે, કલંક આવી જાય છે, ચૂક આવી જાય છે, ભૂલ થઈ જાય છે, આ જે કાંઈ છે ટાળવું છે. આ બધા ચારિત્ર મોહના પર્યાય છે. ચૂક થઈ જાય, ભૂલી જવાય, ખ્યાલ ન રહે અને જોડાઈ જવાય, આ બધા પૂર્વના સંસ્કારને કારણે જોડાઈ જવાય, નિમિત્તને કારણે જોડાઈ જવાય, પ્રમાદને કારણે જોડાઈ જવાય, મોહને કારણે જોડાઈ જવાય, આ બધા ચારિત્ર મોહના અપરાધ છે બધા. હવે એનાથી મારે છૂટવું છે. મને સમજણ તો પડી કે હું નથી, પણ છતાંય હું જોડાઈ જાઉં છું. હું શાંતિથી બેસું ત્યારે વિચાર કરું છું કે ધંધો કરવો એ મારું કામ, છતાં હું કરું છું, કઈ વાંધો નહીં કર, પણ કર્યા પછી આ મેં કર્યો, આ મારાપણાનો ભાવ એમાંથી નિવૃત્ત થવું કે નહીં, એ ક્યારે થવાય? ધંધો બંધ કરીએ ત્યારે થવાય કે વિચાર કરીએ થવાય? આ એમ સમજે હું ક્યાં 8 વાગ્યા પછી કરું છું. અરે મેં કર્યો ત્યાં પણ એ પ્રકારનો ચિંતન કરે ત્યારે ખ્યાલ આવે કે એ બે આ કર્યું પણ એ મારી પર્યાય પર પર્યાય છે. તો એ અદભુત વાત મૂકી છે, એક એક વસ્તુનું યથાર્થ ચિંતન, યથાર્થ સમજણ, આ સંકિતપણું છે. અને એમાં આવેલો દોષ, એમાં થતી ક્ષતિ, આવતી ઉણપ, આ મારું દોષ છે, મિથ્યાત્વ છે. એ દ્રષ્ટિને મારે છોડીને પરમાર્થ દ્રષ્ટિથી જીવવું છે. જીવવું છે આ જ પર્યાયમાં, વ્યવહારમાં જ, પણ પ્રાપ્ત કરવો છે પરમાર્થ. માટે વ્યવહારમાં વ્યવહાર છોડીને પરમાર્થ નથી થતો, પણ વ્યવહારની દ્રષ્ટિ છોડીને પરમાર્થ થાય છે. અને વ્યવહારની દ્રષ્ટિ એટલે એમાં સંમિલિત થવું, તે એમાં એકતા બુદ્ધિ કરવી, તે એમાં તદ્રુપ થવું, તે અને થયો તો એમાંથી પાછો ફરતો નથી. પ્રતિક્રમણ, તે અતિક્રમણ કર્યું, તે સ્વભાવનું અતિક્રમણ કર્યું કે ભાઈ આખો દી શું થાય, ભાઈ જે પર્યાય મળી છે એ પ્રમાણે હવે કામ કરવું પડે, ધંધો કરવો પડે, જે કર્મ મળ્યા છે, સગા સંબંધી, સંસાર વ્યવહાર બધું કર્યું તો બધા અતિક્રમણ થયા. જ્ઞાની કહે છે હવે ઉભો રે, હવે જરા પ્રતિક્રમણ કર, કે જે જે કઈ કર્યું છે વિભાવ ભાવથી એમાંથી હું પાછો ફરું છું. એ મેં જે કઈ કર્યું છે એમાં મારો જે કઈ ભાવ એમાં જોડાયો હોય એની હું અંતર આલોચના કરું છું. તો ક્યાં ના છે? અતિક્રમણ થાય, પણ પાછું પ્રતિક્રમણ તો કરવું જોઈએ ને. તો કે પ્રતિક્રમણ સમયે તો અમારી સિરિયલ વહી જાય. હું તો એક જ જોઉં છું, એ કેમ છોડાય? ન છોડવી, પણ અતિક્રમણ કરવું શું કામ? બપોરે જોઈ લેવાય.
તું તો સતત પ્રતિક્રમણ કરસ. સતત પ્રતિક્રમણ, આ સંકેતી આત્મા હોય ને એ સમયે સમયે પ્રતિક્રમણ કરે. એ અતિક્રમણ થાય તો એને તરત ખ્યાલ આવી જાય, ઝટકો લાગે. ઇલેક્ટ્રિકમાં હાથ લાગી જાય તો શું થાય? કરંટ લાગે તો હાથ પર ચોંટાડી કે પાછો ખેંચીએ? પાછો ખેંચીએ. એમ આ જીવ પાપ ભીરું થાય, કર્મ ભીરું થાય, એને પાપનો ડર લાગે. આ સાધક જીવ, મુમુક્ષુ જીવ પાપથી પાછો વળે, પાપથી પાછો વળે. એ યોગ દ્રષ્ટિ સજાઈની અંદર આવે છે. તો અહીંયા કે છે પુણ્ય ને પાપ અને બાકીના જે કંઈ ધર્મ અધર્મ કાળ આકાશ આ એકેય રૂપ પોતે નથી, એકેય રૂપ પોતે નથી. ક્યારેક ધર્મના સંયોગથી ગતિ કરે છે અને અધર્મના સંયોગથી સ્થિતિ કરે છે, એ પણ મારું સ્વરૂપ. કાળથી આ બધા પરિવર્તન થાય છે. હું જૈન મોન હું મૈરો, આ કાળ સાથેની પોતાની જોડાણ છે. પ્રશ્ન કરશો આ બધા દ્રવ્યો તો જળ છે, એની સાથે આ મારું કેવી રીતે, આ વિભાવ ભાવ, આ કલંક, 80 થયા 88 થયા, કેની હારે જોડાયો છો, કેની વાત કરો છો? કાળ સાથે જોડાયો છો તું, વાત તારો સંબંધ જ કાળ સાથે કર્યા કરે છે. શું થાય હવે તો અવસ્થા થઈ, અમારાથી કઈ થાય? અરે પણ તું આત્મા તરીકે એ બધા પરભાવથી રહીત છો એ ખબર છે ને તને? તો તું અનંત જ્ઞાન અને અનંત ચરિત્ર 80 વર્ષે હોય ત્યારે ન હોય, અનંત જ્ઞાન ને અનંત ચરિત્ર અનંત શક્તિ પછી હોય એમ, આવું આત્મા વિશેની ધારણા છે તારી? હે હા, આત્મા કાયર નથી. તો કે ભાઈ કાળ અપેક્ષા એ કાયર છું? આ એક એક વિચાર જયારે આવે ત્યારે જે હું આત્મા છું તો સનાતન મારા ગુણ સાથે છું ને, મારા લક્ષણ સાથે છું ને, મારી શક્તિ સાથે છું ને, અને એ તો કાયમ ખરી કે નહીં? કે વિભાવ સાથે બદલાય? શરીર રોગી થાય તો આત્મા રોગી થાય, શરીર કૃશ થાય તો આત્મા કૃશ થાય. સરસ કૃપાળુ દેવે ઘણાને ઓલા બુદ્ધિ સાથે જોડે છે આત્માને. પરમ બુદ્ધિ કૃષ દેહમાં, સ્થૂળ દેહ બુદ્ધિ, દેહ હોય જો આત્મા ઘટે નામ. તો આ વિકલ્પ થાય નહીં ભાઈ. શરીર એ કોઈ આત્માનો અંગ નથી, તો એનો આત્મા એટલો પાવરફુલ કહેવાય? જો શરીર એ આત્મા હોય તો ના, એને કાંઈ સંબંધ નથી. માટે શરીરના રોગ સાથે આત્માને સંબંધ નહીં, શરીરની કૃષ્ણતા સાથે સંબંધ નહીં, શરીરની નિર્બળતા સાથે પણ સંબંધ. આ એ કાળથી જોડાઈ ગયો, કાળ સાથેની એને એકરૂપતા થઈ, ધર્મ અધર્મ સાથેની એને એકરૂપતા થઈ, આકાશ સાથેની એકરૂપતા થઈ. આ જીવને પરદ્રવ્ય સાથે, પૂદગળ સાથે તો કાયમ છે, પૂદગળ સાથે તો કાયમ છે, કેમ કે કર્મ પૂદગળથી બંધાય છે અને આ બધા આનુષાંગિક છે. આ આનુષાંગિક એકતા એ પણ સંકેતીમાં ન હોય. વિચારજો આ ગાથા 92 ની આકરી છે. વાઘેલા સર એ પરભાવ અને મિથ્યાત્વમાં પરિણમેલો અજ્ઞાની આત્મા પરભાવોને આત્માના માને છે. સમ્યક દ્રષ્ટિ સ્વાત્મામાં સ્થિત થઈને પરને પર જાણે છે. જો પરને જાણવું એ વાત જુદી, પરને પર તરીકે જાણવું આ સંકેતી. પરને જાણવું એ પંડિતાઈ. બધું જણ હારો, જે પ્રશ્ન પૂછો એ જવાબ દે, જે કે એનું ઓળખાણ આવે પરને જાણે, પણ પરને પર તરીકે એ હવે યાદ રે કે ન રે, પરિણતિ શું થાય છે? એટલે સાચું જાણવું હોય તો પરિણતિ સાચી આવે. આ પરિણતિ સાચી નથી આવતી,
અને જાણકારી ઘણી, જાણકારી હોય ને પરિણતિ ન આવે. જાણકારી હોય અને પરિણતિ ન આવે, છૂટી જાય. પર પરિણતિમાં જ રહી અને જાણે બધું, કેમ કે પરને પર તરીકે નથી જાણતો. એ જ રીતે સ્વને સ્વ તરીકે પણ નથી જાણતો. જો આ ભેદ જ્ઞાન, મિથ્યા દ્રષ્ટિ અને શુદ્ધ આત્મદ્રષ્ટિ અથવા પરમાર્થ દ્રષ્ટિ, પુરુષાર્થની અપેક્ષાએ પરમાર્થ દ્રષ્ટિ, તત્વની અપેક્ષાએ આત્મદ્રષ્ટિ, પણ પૂર્ણ આત્મા થયો નથી ત્યાં સુધી પરમાર્થ દ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિ પ્રાપ્ત થયા વિના પરમાર્થની આરાધના જે કંઈ થતી હોય તે યથાર્થ પરિણામ આપી શકે નહીં. એટલે જીવને પરમાર્થ દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ હોવી બહુ જરૂરી છે. સાધકને અને મુમુક્ષુને સમ્યક દ્રષ્ટિ હોવી જરૂરી છે. અને કૃપાળુ દેવે આ જ વાત મૂકી કે ગૌતમને ચાર વેદ યથાર્થ રૂપે ભણેલા જોવાને અર્થે ભગવાન મહાવીરે સમ્યક નેત્ર આપ્યા. દ્રષ્ટિ વિષ ગયા પછી કોઈ પણ શાસ્ત્ર પ્રાયે અકલ્યાણનું કારણ નહીં. દ્રષ્ટિ સાચી આપી છે, આ દ્રષ્ટિ આપે છે. આ બધી ગાથાઓ દ્રષ્ટિ આપે છે. અને આ ભેદ જ્ઞાનની દ્રષ્ટિ, એમાં સૂક્ષ્માથી સૂક્ષ્મ ભેદ જ્ઞાન કે પુણ્ય પાપથી પણ ઉપાડ્યો જીવને, પોતાના જ શુભાશુભ ભાવથી ઉપાડ્યો કે હું તો શુદ્ધ ભાવ છું, એમાં મને શુભ ભાવનો વિકલ્પ આવ્યો, એ પણ મારો ત્યાં પ્રભાવ થયો. તો શું કે છે? તો સાહેબ આત્મા શું? સાહેબ આ આત્મા પુણ્ય પાપ રૂપ નથી તો કેવો છે? હવે એ શરૂ થશે ગાથાઓ બધી. આજે એક ગાથા લેવડાવી છે મધુભાઈ, એટલા માટે આ બધાનું કંઈક ભૂમિકા સમજાય. આત્મા સંયમશીલ તપ, આત્મા દર્શન જ્ઞાન, આત્મા શાશ્વત મોક્ષ પદ જો કરી આત્મપિછાણ. આત્મા સંયમ છે, શીલ છે, તપ છે, જ્ઞાન દર્શન સ્વરૂપ છે, અને પોતાને અનુભવતો આત્મા અવિનાશી શાશ્વત સુખ સ્વરૂપ અને મોક્ષ પદરૂપ છે. આ આત્માનું યથાર્થ સ્વરૂપ છે. આ આત્મ પ્રત્યે જોવાની સ્વદ્રષ્ટિ છે. જ્યારે જ્યારે વિચાર કરવો ત્યારે આત્માનો કરવો, જેમ પરનો કરીએ કે આ છે તો કે શું છે, તો સંયમ અને પછી એના ભેદ જ્ઞાન આપ્યા કે બાહ્ય સંયમ અને અભ્યંતર સંયમ, કે ભાઈ પાંચ ઇન્દ્રિય મનને રોકવું એ પણ સંયમ, એને માટે સંવરના સાધનો કીધા, અને પોતાના આત્મામાં સ્થિર થવું એ પણ સંયમ. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની એ પણ એક સંયમ, અને મન વચન કાયાના યોગો સ્થિર થાય એ પણ સંયમ, અને આત્મા વિકલ્પમાં ના જાય એ પણ સંયમ, સ્થિરતા આવે એ પણ સંયમ. પછી કહ્યું કે કામ ક્રોધ વરત વગેરેથી આત્માના શીલની ચારિત્રની રક્ષા કરવી એ શીલ, બાહ્ય નિયમ તપ, અને આત્માને નિર્મળ અનુભવ કરવો પોતાનો શુદ્ધ, આ બધાથી પર છે, વિકારોથી રહિત છે, એ પણ એ આખો શીલ છે. આત્માનો શીલ કે ભાઈ આત્માનું શુદ્ધ સ્વરૂપ તો આ છે, પણ અત્યારે વર્તમાનમાં પર્યાય અશુદ્ધ છે એટલે એને રક્ષણ કરવું પડે કે બહારના પરિબળો એને વધારે અશુદ્ધ ન બનાવે. એટલે વ્રત નિયમ વગેરે બધા છે કે જેનાથી કામ ક્રોધ વગેરે અંશન આદિ બાર વ્રત વગેરે કરે, ઈચ્છાનો નિરોધ કરવો એ તપ, બાહ્ય રીતે નિરોધ કરવા માટે તપના બાર પ્રકાર આપ્યા છે, અને અંદરની અંદર આત્મા ઈચ્છા સહિત પણ નથી, ઈચ્છા રહિત. હે જીવ ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા જબ ઈચ્છા કા નાશ તો મિટે અનાદિ ભૂલ. પહેલી ભૂલ, પર પદાર્થના સંગમાં આવીને જોઈને એની સાથે કંઈ ને કંઈ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન થવી, ઈષ્ટ કે અનિષ્ટ, રાગની કે દ્વેષની, રતિની કે અરતિની, પ્રીતિની કે અપ્રીતિની, ગમાની કે અણગમાની, દેખત આ દેખત ભૂલી દી ઉઠાવ્યો છે. સરસ વાત મૂકે છે, બસ આ કરવું
આત્મા વિના સમ્યક જ્ઞાન અન્ય પદાર્થમાં હોતું નથી. માટે આત્મા જ મોક્ષ માર્ગ છે, આત્મા જ ઉપાદેય છે. આ શુદ્ધ નિશ્ચય નહીં છે. પણ જો શુદ્ધ નિશ્ચય નહીં, ભેદ જ્ઞાન એકાંતમાં વયો જાય તો પાછો મિથ્યાત્મનો પિંડ થઈ જાય. કારણ શું? કે જે ધર્મની આરાધના છે એ વ્યવહારની અપેક્ષાએ છે. શુદ્ધ નિશ્ચય નહીં કેની અપેક્ષાએ છે? વ્યવહારની. તો વ્યવહાર નહીં ખોટો છે એમ માનીને ચાલે તો એનો શુદ્ધ નિશ્ચય નહીં સાચો કેવી થાય? થઈ શકે નહીં. તો મારી આ સ્થિતિ છે અને એમાંથી મારે આ પર્યાયની છે, પર્યાય મારી કર્મજની છે, અજ્ઞાનની છે, એ પસાર કરવી જ પડે, ભોગવવા જ પડે. અજ્ઞાનની જે સ્વરૂપ છે એમાંથી પસાર થવું જ પડે. પણ એમાંથી હું શુદ્ધ રીતે પસાર થાવ, ઓછો ખરડાવ, ધીરે ધીરે કરતા શુદ્ધ થતો જાઉં, આ નિશ્ચયને લક્ષમાં રાખીને. તો નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો, નિશ્ચય રાખી લક્ષમાં સાધન. કે સાહેબ આખ જ આ જ છે તો મારે હવે પુણ્ય પાપ વ્રત તપ ગુરુ શિષ્ય કશું કરવું નથી, આ શાસ્ત્ર પંડિતાય બોલતાય બધું તો કલ્પના છે, ખોટો વ્યવહાર નહીં છે. પણ તો તું મૂર્ખ છો જ, મૂર્ખતા તો ટાળવી જ પડશે. પંડિતાય જેમ ટાળવી પડે એમ મૂર્ખતા પણ ટાળવી પડે. એટલે શુદ્ધ નિશ્ચયને લક્ષમાં રાખીને સાધન કરવા, આ મોક્ષ માર્ગ છે. આવી શુદ્ધની વાત સાંભળીને પછી એમ કહે કે આપણે કાંઈ કરવું નથી, પુણ્ય પાપ કરવા નથી, શુભ અશુભ કાંઈ કરવું નથી. પણ કાંઈ નથી કરવું તો કેવળ અશુદ્ધ થશે, કેમકે જે ઉદયમાં આવશે એ થશે. તો ઉદયમાં તો એવા કાળા કર્મ કરીને આવ્યો છે, બીજું શું થાય? તો ઉલટાનો વધારે બંધાશે. અરે ભાઈ, વ્યવહાર નહીંથી આ તને જે વ્યવહારિક ધર્મ કયો છે આચારનો, એ કર, કે જેથી કરીને કર્મની કાલીમાં ઓછી થાય, કર્મની કાલીમાં આત્મા ઉપર ઓછી લાગે, અને લાગી હોય તો થોડી સાફ કરતો રહે પ્રાયશ્ચિતથી, આલોચનાથી, ભક્તિથી, સાધનથી. આશ્રમને રોક, સંવરની ઉપાસના કર અને સકામ નિર્જરા કર, મુક્તિનો માર્ગ નિશ્ચિત છે. પણ એ ત્રણેય વ્યવહાર નહીં, નિશ્ચય નહીં ને લક્ષમાં રાખીને છે. મોક્ષને લક્ષમાં રાખીને થતી નિર્જરા એને સકામ નિર્જરા કહેવાય. મોક્ષને લક્ષમાં રાખીને કરવામાં આવતો સંવર એ સાચો સંવર છે. સંવર તો આપણે કરીએ કે મારે ડોક્ટર ના પાડી છે કે તમારે કોઈ અથાણા મસાલા કઈ ખાવું નહીં, સંવર છે મારે. એ સંવર નથી. નિશ્ચય રાખી લક્ષમાં, આત્માના ગુણને લક્ષમાં રાખીને કે મારી સ્વાદેન્દ્રિય વૃત્તિ છે, આત્મા આ સ્વાદથી પર છે, આ મારો વિકાર છે, ભાવનો વિભાવ ભાવ છે, અને હવે મેં સંબંધ નક્કી કર્યો છે કે મારે આટલા દ્રવ્યનો ત્યાગ છે, આ વિગયનો ત્યાગ છે. નહીતર સંવર સંવર બધો સંવર છે. સેજે બાબા તારા મોટો સંવર છે. આ સમજીને કૃપાળુ દેવે બે લીટીની અંદર આખું બધું સમજાવી દીધું કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો, નિશ્ચય રાખી લક્ષમાં બધી સાધના કરતું. કચ્છ ઓર રહા ઉન સાધન છે, શું બાકી રહ્યું? તો સમ્યક દ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિના અભાવમાં ખૂબ પરમાર્થ કર્યો, ખૂબ સાધના કરી, તો વો કચ્છ ઓર રહા ઉન સાધન છે. બિન સદગુરુ કોઈ એના ભેદ નહીં. એ તને સદગુરુ આવા અનુભવી જ્ઞાની પુરુષો જે પ્રોસેસમાંથી પસાર થયા છે, અનંત સંસારના અનંત બંધ જેને તોડી નાખ્યા છે, અનંત કર્મો વિદારી નાખ્યા છે, એ કહે છે અમે તને યુક્તિ બતાવીએ છીએ. આ એની કરુણા, સત્પુરુષોની કરુણા, સત્પુરુષોની કૃપા, એ પણ સમ્યક દર્શન છે. વિશેષ અવસર
સુદામય જય પ્રણમ પદ છે વરતે જય જય પ્રણમ પરમ કૃપાળુ દેવ મહાવીર સ્વામી ભગવાન જય. એક વિશેષ સૂચનામાં જો કે નીચે બોર્ડ ઉપર આવેલું જ છે, આવતીકાલથી 4 દિવસ રવિ સોમ મંગળ બુધ મંદિરના કાર્યક્રમમાં આપણે રહીશું, એટલે આપણો હવે પછીનો સત્સંગ ગુરુવાર 25 તારીખથી શરૂ થશે. અને પૂજ્ય ભાનુજીજી મહારાજ આવે છે અને એમના સ્વાધ્યાય હંમેશ સવારના રહેશે, તો લાભ જરૂર લેવા જેવો છે. વિનંતી.